તારીખ 26/12/1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 57 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 53
આંકડા લીધા હતા ને, કે સત્શાસ્ત્રનો સ્વાધ્યાય કરનાર ત્રણેય ફિરકામાં કેટલા. શ્વેતાંબર સ્થાનક વાસીમાં તો સાધુઓને પણ શાસ્ત્ર સ્વાધ્યાય નથી રહ્યો. સાવકોને તો બિચારાને દુકાન ધંધા વેપારને કુટુંબ પરિવારમાંથી ફુરસદ મળવી મુશ્કેલ છે, પણ સાધુઓ જે નવરાત્રિયા એ લોકોને શાસ્ત્ર સ્વાધ્યાય નથી. દિગંબરમાં કોઈ કરતા હશે, પંડિતો કરતા હશે, પંડિતોને શાસ્ત્ર સ્વાધ્યાય છે, પણ આમ સમાજમાં શાસ્ત્ર સ્વાધ્યાય નહીવત છે. ગુરુદેવે આ વ્યવહાર ચાલુ કર્યો તો પણ આપણા સમાજની અંદર, મોક્ષ સમાજની અંદર શાસ્ત્ર સ્વાધ્યાયનું પ્રમાણ સરેરાશ 5-10% વધારે નથી. કોઈ ઘરે શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે, સમૂહમાં નથી આવતા, એને ગણી લઈએ તો 5-10% વધારે, 90% લોકોનું શાસ્ત્ર સ્વાધ્યાય નથી. આવે ભાઈ ક્રિયામાં પ્રવર્તે, ઉત્સવો હોય ત્યારે ભાગ લે, દાનાદી આપે, આ બધું થાય, પૂજા ભક્તિ કરે, યાત્રા કરે, ભાઈ ક્રિયામાં બધા પ્રવર્તે. શાસ્ત્ર સ્વાધ્યાય બહુ અલ્પજીવોની પ્રવૃત્તિ છે, એમાં પણ યથાર્થ સમજણ કરવી, યથાર્થ સમજણ કરીને એને અમલમાં પ્રયોગ કરવો, પુરુષાર્થ કરવો, એ તો કોઈ વિરલા જેવું કામ લેવામાં આવે છે. એટલે ઘણા માને છે કે ઘણા આમ કરે છે, એના ઉપર આ વાત સાચી છે કે નક્કી છે એવું નક્કી નથી થતું, એવો નિર્ણય નથી થતો. આશ્રવ ભાવ બંધમાર્ગમાં સમાય છે, સમર નિદ્રામાં નહીં, અસ્થિ નાસ્તિથી સ્પષ્ટ કર્યું છે. કેમ કે એને સમર નિદ્રાનું કારણ માને છે, ખાસ કરીને શ્વેતાંબરમાં તો આજે પ્રતિક્રમણ પોષા કરવામાં આવે છે, એમાં તો અમુક ક્રિયાનું નામ જ સમર આપ્યું છે, કે અત્યારે આને સમર પાયો છે, દુકાને ન જાય, અમુક ટાઈમ સુધી ઉપાશ્રયમાં જ રહે, ઘરે પણ ન જાય, અથવા જેમ સાધુ વરે શ્રાવક પણ વરીને ખાય, જે ગોચરી કરે છે કે શું કરે છે, કે અત્યારે એને સંવર પાડ્યો છે, સંવર શબ્દને નામ આપે છે. અને તપમાં તો નિર્જરા થાય છે, બાહ્ય તપથી નિર્જરા થાય છે, એવું તો સંપ્રદાયની અંદર પ્રસિદ્ધપણે માનવામાં આવે છે. એ રીતે એ બંધ માર્ગમાં સમાય છે, સંવર નિર્જરામાં શુભ અશુભ ભાવ કોઈ પણ પ્રકારનો રાગ સંવર નિર્જરામાં આવતો નથી, તેનો એકે ભેદ, એટલે કે એક પણ પ્રકાર રાગનો કોઈ પણ પ્રકાર, એક પણ પ્રકાર મોક્ષમાં કે મોક્ષના કારણમાં નથી આવતો. આ સ્પષ્ટ મર્યાદા છે, કોઈ પણ પ્રકારનો રાગ, એટલે તો આ ગાથા લીધી છે, કેમ કે એ પહેલાં બધી ગાથાઓ ચાલી ગઈ છે, કેટલીક ગાથાઓ 50-60 ચાલી ગઈ છે, એમાં સ્પષ્ટ વાત લીધી છે. વિતરાગ દેવ ગુરુ શાસ્ત્ર બાહ્ય સંયમ અને બાહ્ય તપશ્ચર્યા આદિ બધા પ્રકાર લઈ લીધા છે શુભરાગના. એટલે એમ કહે છે એનો એક પણ પ્રકાર મોક્ષમાં મોક્ષના કારણમાં નથી આવતો. મોક્ષનો માર્ગ અને મોક્ષ, સમર નિર્જરા અને મોક્ષ, તો એ બંનેથી જુદી જાતના છે. મોક્ષનો માર્ગ છે અને મોક્ષ છે, એની જાત જ જુદી છે. એમ કેમ કે શુભ અને અશુભ ભાવના રાગથી એની જાત તદ્દન જુદી છે. મોક્ષનો માર્ગ અને મોક્ષ એ ત્રણેય પ્રકારના શુદ્ધિના જે પર્યાય છે, સમર નિર્જરા અને મોક્ષ. સમર એટલે શુદ્ધિ ભાવથી લઈએ તો, નિર્જરા એટલે શુદ્ધિની વૃદ્ધિ, અને મોક્ષ એટલે પરિપૂર્ણ શુદ્ધિ. ત્રણેય શુદ્ધિના જ પ્રકાર છે, એક જ જાતના, એનાથી જુદી જાતના છે. મોક્ષનો માર્ગ અને મોક્ષ તો એ બંનેથી જુદી જ જાતના છે. શુભ અને અશુભ એ બંને પ્રકારના રાગમાં કષાયનો સ્વાદ છે, આકુલતા છે, ચૈતન્યની શાંતિનો સ્વાદ, નિરાકુરતા, તે બેમાંથી એકેમાં પણ નથી. હવે ભૂલ ક્યાં થાય છે કે અશુભની અંદર તીવ્ર અશાંતિ અને તીવ્ર આકુરતા હોય છે, શુદ્ધિ તીવ્ર હોવાને લીધે, અને શુભની અંદર મંદ આકુરતા હોય છે, તીવ્ર આકુરતાથી ગ્રાયમાં પારો આકુરતાનો નીચો ઉતરીને મંદ આકુરતા હોય છે. બંને ભાવોનો જીવને ઘણો પરિચય છે. વારંવાર તીવ્ર આકુરતાનો અનુભવ થતો હોવાથી મંદ આકુરતામાં આવે છે ત્યારે એ ભૂલથી સંતોષ પકડે છે. ચાલો શાંતિથી એમ કે આપણે વિચારીએ કે શાસ્ત્ર સ્વાધ્યાયમાં તીવ્ર આકુરતા નથી થતી, શુભભાવ થાય છે પણ તીવ્ર આકુરતા નથી થતી, તો એમ કંઈક સંતોષ કરવાનું અંદરમાં ભૂલથી કારણ બને છે. ચાલો કંઈક આપણે આજે આત્માના હિતનું કંઈક કામ કર્યું છે, કંઈક કાર્ય કર્યું છે આત્માના હિત, એવું ભૂલથી પણ સંતોષ જ્યારે થાય છે ત્યારે એમાં અટકવું થાય છે, અટકવું થાય છે ત્યારે એમાંથી પાછા જવાનું કારણ બને છે. આગળ વધવાને બદલે પાછળ જવાનું કારણ બને છે, કેમ કે એ સંતોષ છે, એ દર્શનને નિતીવ્ર કરનારો પરિણામ. શુભભાવ ઊંચી કુટીનો થાય માટે દર્શનનો માં બીજો ફેર પડે એવો પ્રકાર નથી. શુભ ભાવને, શુભ રાગને અને દર્શનને કાર્યકારણના સંબંધ નથી. ગુરુદેવનો ખાસ કહેવાનો અભિપ્રાય જે હતો વારંવાર એ એટલા માટે કે તું ગમે એટલો મન કશાય કર ને, અને ધર્મ કે ધર્મનું કારણ નહીં થાય એમ કહેતા, કેમ કે ધર્મ અને ધર્મનું કારણ સમરનિદ્રા મોક્ષ છે, એમાં પહેલા દર્શનમો સાથે સંબંધ છે અને પછી ચારિત્રમો સાથે સંબંધ છે. રાગાદી તો એના પેટામાંથી જન્મ થતા પરિણામ છે, મોહના જ બધા મોહના સંતાનો છે. રાગ, દ્વેષ અને બીજા અનેક પ્રકારના વિભાવ છે એ બધા મોહમાંથી જન્મે છે. મોહનો વિચાર કરવામાં ન આવે ને માત્ર શુભાશુભ રાગનો વિચાર કરવામાં આવે, એ શુભાશુભ રાગને મૂળમાંથી નાશ કરવાનો વિચાર કરી શકતો નથી. જેમ કોઈએ એક કૂતરાને લાકડી મારી, દંડીકો હાથમાં હોય, છૂટો ઘા કરીને મારે, કૂતરાને લાકડી વાગી છે, એને એટલું વિચાર શક્તિ નથી કે કોઈક મારનાર છે ને લાકડી વાગી છે, લાકડીને બટકા ભરે, આ લાકડી મને વાગી, લાકડીએ મને દુઃખ ને પીડા ઊભી કરી, માટે લાકડીને બટકા ભરે. આવી પરિસ્થિતિ અજ્ઞાન જનિત પરિણામમાંથી ઉત્પન્ન થાય છે, કે અશુભ છે, દુઃખદાયક છે, માટે અશુભને ટાળવા કંઈક શુભ કરવામાં આવે તો બધું સંસારની અંદર અનુકૂળતા રહે, સંજોગોની અનુકૂળતા રહે ને ક્યાંય પણ મુશ્કેલી આપણને ન પડે, રોગ ન આવે, તંદુરસ્તી રહે, નિર્ધનતા ન થાય ને સધનતા રહે, અનેક પ્રકારે બહારમાં અપકીર્તિ ને અપમાન ન થાય, કીર્તિ અને માન મળે, અનેક પ્રકારે સર્વ પ્રકારની અનુકૂળતા શુભરાગના ફળમાં, શુભના ફળમાં જેવી છે. પણ કોઈને એકલા શુભનો ઉદય જગતમાં રહે એવું ત્રણ કાળમાં બનતું નથી. રાત પછી દિવસ ને દિવસ પછી જેમ રાત આવે એમ શુભના ફળ પછી અશુભનું ફળ, અશુભના ફળ પછી શુભનું ફળ આવે થાય છે, કેમ કે શુભ ભાવ પણ ટકતો નથી, અશુભ આવ્યા વિના રહેતો નથી, અશુભ પછી શુભ, શુભ પછી અશુભ, એમ શુભાશુભના ચક્કરમાંથી જીવ છૂટતો નથી. પણ એ બંનેનું મૂળ શું છે એવા મૂળનો વિચાર કરતો નથી અને એ પ્રત્યે એનું લક્ષ્ય જીતું નથી મૂળને નાશ કરવા માટે. એટલે એ લાકડીને જોવે છે, લાકડીનો મારનાર કોણ છે એને જોતો નથી. કોઈ વિચારવાન જીવ દીર્ઘ દ્રષ્ટિથી એનો વિચાર કરે છે ત્યારે એ વિચાર કરે છે કે આ થાય છે શેમાંથી, પણ આ શેમાંથી ઉત્પત્તિ થાય છે. જીવને જે ભ્રાંતિ છે એ ભ્રાંતિમાં એને મંદકષાયમાં ઓછી આકુળતામાં સુખ ને શાંતિ અને સાતાનું વેદન થાય છે ત્યાં ભૂલે છે. આ ઠીક છે, આ મને ઠીક છે, અહીંયા મને ઠીક છે, આમ ભૂલ થાય છે. હા, એનો તો શું ચર્ચા કરવી. જેને અશુભ પરિણામ કે જેમાં તીવ્ર દુઃખ છે અને તીવ્ર અશુદ્ધિ છે એમાં પણ દુઃખ નથી લાગતું એને તો ઘણું સ્થૂળ જ્ઞાન છે, ઘણું ઢાયેલું જ્ઞાન છે કે જેને તીવ્ર દુઃખ પણ સમજાતું નથી. તો એને મંદ દુઃખ તો ક્યાંથી સમજાશે? શુભની અંદરનું દુઃખ એને ક્યાંથી સમજાશે? અશુભનું દુઃખ નહીં સમજાય. અને ખાસ કરીને પંચેન્દ્રિયના વિષય ભોગવતામાં અશુભ ભાવમાં જે સુખ મનાય છે એમાં એ જ પ્રકાર છે કે જીવને અશુભમાં દુઃખ હોવા છતાં સુખની ત્યાં કલ્પના થાય છે અને તેથી કરીને એ શુભાશુભમાં બંનેમાં રહે છે. એકલા શુભમાં નથી રહેતો, અશુભમાં એવા વિના એ રહેતો નથી. શાંત ચિત્તે એની તપાસ કરીને અંતરશોધ કરીને એ વિષયને દુઃખ અનુભવ નો વિચારો વિષય હોવાથી અનુભવ ગમે કરવો જોઈએ, વિચારવું જોઈએ એટલું નહીં પણ અનુભવનો વિષય હોવાથી એને અનુભવ ગમે કરવો જોઈએ. આ રાગમાં દુઃખ છે અને મને કેમ સુખ લાગે છે, મંદ રાગમાં શુભ રાગમાં દુઃખ છે અને મને કેમ સુખ લાગે છે, અશુભ તો તીવ્ર રાગ છે એમાં કેમ મને સુખ લાગે છે, એનો એને બરાબર અંતરશોધ પોતે કરવી જોઈએ. વિષય તો અંતરશોધ વિના કેમ આગળ ચાલશે? અવલોકનનો પ્રારંભ જ અંતરશોધથી થાય છે. જેને અંતરશોધ થાય છે એને અંતર અવલોકન થાય છે, જેને અંતર અવલોકન થાય છે એને જ બધા ભાવોની ઓળખાણ થાય છે કે બંધ ભાવમાં બંધ તત્વ શું છે, આત્મા આખે આખો કેવી રીતે પ્રતિબદ્ધપણાને પામે છે એ ભાવમાં કેવી રીતે ઓળખાય, કે જે ભાવમાં પોતે પ્રવર્તે છે એ ભાવને ના અનુભવને સમજે, ઉપયોગ એના ઉપર મૂકે તો સમજાય. શાસ્ત્ર સ્વાધ્યાય એ કોઈ માત્ર વ્યાખ્યાઓ અને થિયરી સમજવાનો વિષય નથી. મુખ્યપણે તો શબ્દો દ્વારા તમામ પ્રયોગને ઉલટા સુલટા તમામ પ્રયોગને કહેનારી પરિભાષા છે એમ સમજીને મુખ્ય લક્ષ્ય આમાં પ્રયોગ કેવી રીતે છે ઉલટો કે સુલટો એ સમજવાનો અથવા એ અવલોકન કરવાનો, અવલોકનથી સમજવાનો પ્રયત્ન કરવો. શરૂઆત જ એ રીતે કરવી જોઈએ, સમજણની શરૂઆત આ જ પ્રકારે યથાર્થ છે, બીજા પ્રકારે સમજણની શરૂઆત છે તે યથાર્થ નથી, ગોખણપટ્ટી થઈ જાય. એટલે શું છે કે બંને પ્રકારના જો અહીંયા શું કરવા, શાંતિની અને શાંતિની વાત કહે છે, સમર નિદ્રાની અને બંધની વ્યાખ્યા, આશ્રમ બંધ અને સમર નિદ્રાની વ્યાખ્યા તત્વ દ્રષ્ટિએ ચાલે છે. એમાંથી શાંતિ અશાંતિનો આકુલતાનો સ્વાદનો ઉદ્ભવ કરવા દે છે કે પ્રવચન કરતા કરતા ગુરુદેવ શ્રી અનુભવના વિષય ઉપર આવે છે કે જે શુભાશુભ ભાવમાં તને મીઠાશ આવે છે એનો સ્વાદ તો તપાસ એમ કે છે કે કષાયનો સ્વાદ છે, આકુલતાનો સ્વાદ છે, શાંતિનો સ્વાદ છે. સ્વાદ એટલે અનુભવ. અહીંયા પોતાની જીભ ઉપર કોઈ પણ પદાર્થ આવે અને કોઈ બીજાને સ્વાદ પૂછે કે મારા મુખમાં સાકરની ઘણી મૂકી છે, હવે એનો ગયો સ્વાદ તમે મને સમજાવો ને, તો એ વાત કેટલી વિચિત્ર લાગે કે કડવી ચીજ મૂકી છે ને એમ કે મને કડવા સમજાવો ને. સ્વાદ તો તને આવે છે અને બીજાને કા પૂછે એમ. શુભાશુભની આકુલતાનો અનુભવ પોતાને થાય છે, જ્ઞાન પ્રવર્તે છે, જ્ઞાનનો અનુભવ પોતાને થાય છે. બે પ્રકારના બે જાતિના ભાવ લઈએ, એક રાગ અને એક જ્ઞાન, એ બે જ્ઞાનનો વિષય છે, સાધન છે. તો બંનેનો સ્વાદ વિલક્ષણ છે, એક પ્રકારના લક્ષણવાળો નથી, ભિન્ન ભિન્ન લક્ષણવાળો છે. એકમાં કષાયેલો આકુળતાનો સ્વાદ છે, એકમાં કષાયના અભાવ સ્વરૂપે શાંતિનો સ્વાદ છે, સુખનો સ્વાદ છે. બંનેનો સ્વાદ જુદો જુદો છે અથવા બંનેનો અનુભવ જુદો જુદો છે. અનુભવ પ્રધાન માર્ગ છે, આ મોક્ષનો માર્ગ, વિતરાગ માર્ગ અનુભવ પ્રધાન માર્ગ છે. એને સમજવા માટે પ્રથમથી અનુભવ ઉપર સમજણને ઉપયોગને લઈ જવું પડે છે. પ્રથમથી જ એ પદ્ધતિ છે, અનુભવ શ્રેણીની કાર્ય પદ્ધતિ છે આ. બીજી રીતે આની સમજણ પણ સરખી થતી નથી. એટલે કે અનુભવને એકકોર રાખીને આની સમજણ કરવા કોઈ માગે તો એની સમજણ બરાબર થતી નથી, એવી પરિસ્થિતિ છે. એટલે તત્વદ્રષ્ટિની વાત ચાલે છે, આશ્રવ બંધ સંવર નિદ્રા અને મોક્ષ ત્યાં આ વાત કહે છે કે બંનેનો અનુભવ સ્વાદ એટલે બંનેનો અનુભવ ભિન્ન પ્રકારનો છે. શુભાશુભનો આકુળતા છે, ચૈતન્યની શાંતિ અને નિરાકુળતા શુભ કે અશુભ બંનેમાંથી એકેમાં પણ નથી. પંચાસ્તી ગાય સંગ્રહમાં શ્રી કુંદકુંદ આચાર્ય દેવે કહ્યું છે કે તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષે છે, વિદરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવ સાગર દે. ઘણું કરીને આ 172 નંબરની કથા છે પંચાસ્તી ગાય. કરો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષે છે, વિતરાગ થઈને એ રીતે તે ભાગે કરે. એની પહેલાની કથા જોઈએ કે શું કહેવા માગે છે. કે જીન સિદ્ધ પ્રવચન ચૈત્ય પ્રત્યે ભક્તિધારી મન વિશે સંયમ પરમ સ તપ કરે તે જીવ પામે સ્વર્ગ ને શું પામ ફળ દીધો. જીનેન્દ્ર પ્રત્યે સિદ્ધ પરમાત્મા પ્રત્યે પ્રવચન એટલે શાસ્ત્ર પ્રત્યે સત્સૃત પ્રત્યે ભગવાનની વાણી છે પ્રવચન. ચૈત્ય મંદિર પ્રત્યે મંદિર બનાવે એના પ્રત્યે ભક્તિ ધારે સંયમ કરે બાય સંયમ પરમ સંયમ સહ તપ કરે અને ઉપરાંત તપશ્ચર્યા કરે સંયમ પાળવા ઉપરાંત તપશ્ચર્યાના પરિણામે આહાર આદિ છોડવા તે જીવ પામે સ્વર્ગને. આ બધા પ્રકારના રાગનું ફળ માત્ર સ્વર્ગ છે મોક્ષ નથી કે જ્યાં ભોગ ઉપભોગમાં ફસાઈને જીવ પાછો એકેન્દ્રિયાદીમાં ચાલ્યો જાય છે. કેવી અમૃતચંદ્રાચાર્ય ટીકા કરે છે 171 કે આ માત્ર અરહંતાદીની ભક્તિ એમ એકલો સ્વભાવ સાથે શુદ્ધિનો પ્રકાર નહીં મોક્ષ માર્ગની વાત નથી લેતા મિથ્યા દ્રષ્ટિની વાત લે છે. માત્ર અરહંકારીની ભક્તિ એ ભક્તિ જેટલા રાગથી ઉત્પન્ન થતો જે સાક્ષાત મોક્ષનો અંતરાય તેનું પ્રકાશન છે. ભગવાન અંદાચાર્ય એમાં પ્રકાશ કરે છે આ ગાથામાં શેનું પ્રકાશન કરે છે મોક્ષના અંતરાયનું પ્રકાશન કરે છે. શું છે મોક્ષનો અંતરાય? દુકાને જાય એમ ન લીધું, કારખાનું માંડ્યું એમ ન કીધું, જીન સિદ્ધ પ્રવચન ચૈત્ય પ્રત્યે ભક્તિ ધારી મન વિશે સંયમ પરમ સહ તપ કરે તે જીવ પામે. આ બધા બોલ સાક્ષાત મોક્ષ નો અંતરાય છે. જે જીવ ખરેખર અરંતાદિની ભક્તિને આધીન બુદ્ધિ વાળો વર્તતો થકો, બુદ્ધિ એટલે અભિપ્રાય, આ જ મારા કલ્યાણનું કારણ છે, આટલા બોલ લીધા એ આત્માને કલ્યાણનું કારણ છે. પરમ સંયમ પ્રધાન અતિ તીવ્ર તપ તપે છે તે જીવ માત્ર તેટલા રાગરૂપ ક્લેશથી, રાગરૂપ ક્લેશ કીધો દુઃખ કીધું, જેનું નિજ અંતઃકરણ કલંકિત છે. આટલું બધું કરનારનું અંતઃકરણ કેવું છે? કલંકિત છે એવો વર્તતો થતો વિષય વિષ વૃક્ષના આમોદથી એને એને એની સુગંધ આવે છે. વિષય વિષ વૃક્ષના આમોદથી, આમોદ એટલે સુગંધ મોજ, જ્યાં અંતરંગ મોહિત હોય છે એવો શુભરાગનો જેને મોહ થયો છે એવા સ્વર્ગલોકને, કે જે સ્વર્ગલોક સાક્ષાત મોક્ષને અંતરાયભૂત છે તેને સંપ્રાપ્ત કરીને સુચિર કાળ પર્યંત ઘણા લાંબા કાળ સુધી રાગરૂપથી રાગરૂપી અંગારાઓથી શેકાતો થતો અંદરમાં સંતપ્ત થાય છે, અંદરમાં દુઃખી થાય છે, વ્યથિત થાય છે, રાગના અંગારાથી શેકાશે. દેવલોકમાં જઈને પણ રાગના અંગારાથી એ શેકાશે. ઉપયોગ દેવાદિક પ્રત્યે જાય તો પછી જેવું દુઃખ લાગવું જોઈએ એ ચર્ચા ચાલે. ચર્ચા જયારે ચાલી ત્યારે ગુરુદેવ શ્રી આ 171 ગાથાનો આધાર આપે. એમ કહ્યું કે સુગાનીજી આવું કહે છે, દ્રવદૃષ્ટિ પ્રકાશમાં એ વાત ચાલી છે, પણ શાસ્ત્રમાં કાંઈ છે આવી વાત? શાસ્ત્રનો આધાર માગ્યો છે ગુરુદેવ કે હા છે. 85 કાયમાં ભગવાન અમૃતચંદ્રાચાર્ય દેવે આ વાત કરી છે કે અંગારાથી શેકાય છે, આ રાગ શુભરાગમાં એ અંગારાથી શેકાય છે, એનું અંતઃકરણ કલંકિત છે, ક્લેશમાં પડેલો જીવ છે, એને આત્માની શાંતિ ક્યાંય નથી. આગળની ગાથાઓ પણ બધા ભિન્ન ભિન્ન બોલી લીધા છે, એમાં પણ દેવગુરુ શાસ્ત્ર સંયમ આદિની વાત કરી છે. એટલે અહીંયા એમ કહે છે કે તિથી નો કરવો રાગ જરીએ ક્યાંય પણ, ક્યાંય પણ નો ક્યાંય એટલે ક્યાં, આ બધા ભૂલ લઈ લીધા. જીન સિદ્ધ પ્રવચન ચૈત સંયમ અને તપ આ બધા ભૂલ લઈ લીધા. ક્યાંય પણ મોક્ષાર્થ મોક્ષિત છું એ મોક્ષના ઈચ્છું કે રાગ કરવો નહીં, અને જે રાગ ન કરે તે વિતરાગ થઈને ભવસાગરને તરશે. ભવિજી એવો જ કોઈ માર્ગ છે, શુભાશુભથી ભિન્ન પડીને વિતરાગતામાં પરિણમવાનો જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. પ્રવચન કરતા કરતા પોતે પ્રશ્ન ઉઠાવે છે કે આ જાણીને શું કરવું, આપે આ અત્યારે પણ પોતામાં જે વિતરાગી ભાવ સ્વરૂપ આત્મા તત્વ છે એને લક્ષમાં લેવું. એમ કે પણ અમારી પાસે તો વિતરાગ ભાવ છે, કાં તો અમે નાઉટ કર્યું કાં તો અમે અમારી પાસે તો આ સિવાય બીજું કાંઈ છે, અમારે શું કરવું? ત્યાં એટલું અમારે સુભાષુભમાં વખતે થઈ રહી છે કે અમારે શું કરવું, કે તારી પાસે સર્વ પ્રકારના રાગ રહેલી પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપે ચિદાનંદ તત્વ તું પોતે જ છો, તારી સાથે કે તું પોતે જ છો, એનું તો લક્ષ્ય ઉપયોગને ત્યાં લઈ જાતો એની પ્રશ્નભાગને શું છે કે એને એટલો રાગ જ આત્મા પણ વેદે છે, રાગ જ આત્મા પણ જોવે છે, અને રાગ તે આત્મા થઈ પડ્યા છે તો રાગ સિવાય કરવું શું? એમ એને એ પોતાની પાસે જ્ઞાન છે ને જ્ઞાન સ્વાભાવિક આત્મા છે, એની બિંદ પ્રવૃત્તિ થઈ શકે છે એ બાજુ એ બાજુ વલણ નથી, એ બાજુ આ જાણીને શું કરું કે સર્વ પ્રકારના રાગ રહી પોતાના ચિદાનંદ તત્વને અહીંયા ઘણા પ્રશ્નો ઉઠાવે છે. પણ સિદ્ધો અમારે આમ કરવું, સિદ્ધિ આત્માની ઊંચી વાત, આ તો બહુ ઊંચી વાત છે. આત્માની રાગ રહે નિદાનંદ તો બહુ ઊંચી વાત છે, પણ વાત તો તારી છે, સિદ્ધિ હોય કે વગર સિદ્ધિ હોય પણ વાત તો પોતાના સ્વરૂપની છે. પોતાના સ્વરૂપની વાત સિદ્ધિ આવે તો એમાં વાંધો શું છે? એમાં શું વાંધો છે? પહેલા હું ક્રિયા કરીને તૈયારી કરી લીધી હોય તો ઊંચી વાત કઈ ઠેકાણે પડે, સ્થાન પામે, ઠેકાણે પડે એટલે સ્થાન પામે એવી રીતે પોતે વિચાર કરવા જાય અથવા એ પદ્ધતિથી કાર્ય કરવા જાય તો પણ કાર્ય નહીં થાય. એ રીતે કાર્ય તારા અભિપ્રાયમાં તો તૈયારી એ હોવી જોઈએ કે મારે તો અત્યારે આ જ વર્તમાનની આ જ ક્ષણે મારું તત્વ એ સંબંધિત જ મારે કાર્ય કરવું છે, બીજું કાર્ય મારે કરવું નથી. મારે એવો અભિપ્રાયને એવો વિચાર કરતી વખતે સ્વાનુભવ અને શુદ્ધતાને પ્રગટ થાય, પણ એમાં પૂર્વ તૈયારી આવી જશે. જેને આપણે સ્વરૂપ પ્રાપ્તિની ભાવના કહીએ છીએ એમાં જ તૈયારી આવી જાય છે. સિદ્ધિ સ્વરૂપની વાત પહેલા ભાવનાત્મક રીતે ઉત્પન્ન થાય છે, પછી અનુભવ માં થાય છે. ભાવના એ તૈયારી છે, બીજા કોઈ પ્રકારના શુભ પરિણામ એની તૈયારી નથી, પણ આ ભાવનામાં એની તૈયારી કિંમત છે. એવું એક જ્ઞાનનું પણ કાર્ય છે, સમજણનું પણ કાર્ય છે. રાગને સાધન નથી બનાવવું, જ્ઞાનને સાધન બનાવવું છે. જેને એ વિષયમાં સૂઝ નથી એ તીવ્ર અથવા અશુભ રાગ છોડીને શુભ અથવા મંદ રાગને સાધન બનાવવાની જુદી જુદી રીતે યુક્તિ પ્રયુક્ત કરે છે. આ જ ગડબડ છે જગતમાં, જૈન સંપ્રદાયમાં અને જૈનેતર સંપ્રદાયમાં. જ્ઞાન સાધન છે એ વાતનો ખ્યાલ નહીં હોવાને કારણે, એ વાતની સમજ નહીં હોવાને કારણે રાગને સાધન બનાવીને કોઈને કોઈ રીતે આત્માનું કલ્યાણ કરવા માટે છે. તે સર્વ જીવો ભૂલેલા છે, રસ્તો જ ભૂલેલા છે, ઉન્માર્ગે ચડેલા છે. એક ન્યાય તો બધા એક સરખા માર્ગમાં છે, અન્ય મતી એને કહેવાતા જૈન મતી, કેમ કે બધા જ રાગથી કામ કરવા માંગે છે. પોડરમલજીએ શ્વેતાંબરન અને સ્થાનકવાસી ઠંડક સંપ્રદાયને અન્ય મતના પ્રકરણમાં લેખા છે, સમાવેશ કર્યો છે. એની પાછળ ઘણી ગંભીરતા છે. કોઈ સંપ્રદાયના વ્યામોમાં લેખું છે એવું માનવા જેવું નથી. પોતે દિગંબર સંપ્રદાયમાં જન્મ્યા હતા માટે સંપ્રદાયનો મોહ હતો અને માટે એમ લેખું છે અન્ય સંપ્રદાય એવું નથી. ખરેખર એ સંપ્રદાયની અંદર શુદ્ધિનો માર્ગ બંધ થઈ ગયો. દર્શન તીવ્રત થતા ગ્રહિત વિખ્યાતમાં આવ્યા એટલે માર્ગ જુદો પાડ્યો. ત્યાં શું થયું કે શુદ્ધિ સદંતર બંધ થઈ, ગ્રહિત મિથ્યાત થયું, શુદ્ધિનો તો પણ ઉત્પન્ન થવાનો પ્રશ્ન જ નથી. અગ્રહિત છૂટીને ગ્રહિત થયું. એકલા શુભ ભાવથી ધર્મ માનવાની પરિસ્થિતિ ચાલુ થઈ ગઈ કે જે સર્વાંગી મતમાં હોય છે, બધા ગ્રહિતમાં એ જ હોય છે. એ પ્રકાર હોવાથી એને લઈ ગયા છે. એમ જ્યાં સાધનનો વિચાર કરવામાં આવે ત્યાં નાનું એકમ સાધન નાનું એકમ સાધન પ્રસિદ્ધપણે આત્માના સાધનની વિધિની ઊંડી વિચારણા કરવામાં આવે તો જ્ઞાન એક જ સાધન છે, બીજું કોઈ એને સાધન નથી. શ્રદ્ધા ઊંડી પડી છે, ચારિત્ર ગુણમાં રાગ થાય છે, શ્રદ્ધામાં મિથ્યા શ્રદ્ધા પરિણમન ચાલે છે, ચારિત્રમાં રાગરૂપ પરિણમન ચાલે છે. એક જ્ઞાન કંઈક વિવેક કરે છે. ગુરુદેવશ્રીએ પણ સાધનની ચર્ચામાં એ આગળ સ્પષ્ટ કરી છે. જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવ ભાષણ થતું જાય છે તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે અને એ વધતા જતા જ્ઞાન સામર્થ્ય વડે દર્શન મોહ શિથિલ થતો જાય છે, મંદ શક્તિ ઘટતી જાય છે. આગળ જતા એ દર્શન મોહ ઉપશમિત થાય છે. એટલે જ્ઞાન જ્યાં સમ્યકપણે પરિણમે છે ત્યાં મોહનો સમૂહ નાશ પામે છે, ઉપશમ થઈ ગયો એટલે ઉદયમાં અભાવ થઈ ગયો, નાશ થઈ ગયો. માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે. હું અહીંયા ટોટલ માર્યો છે આ બોલ. જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે, જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મસિદ્ધિનું સાધન નથી. બે દિવસ પહેલા ચર્ચા થઈ ને શ્રદ્ધા સાધન કે જ્ઞાન સાધન 236માં એમ કે છે કે જ્ઞાન સિવાય આત્મસિદ્ધિનું બીજું કોઈ સાધન નથી. આગળ તો એક જગ્યાએ એવી રીતે વાત લીધી છે જ્યાં લક્ષણ લખાણી થતા કહે છે કે અંતર્મુખ થવામાં જ્ઞાન એક જ કારણ છે. એમ જ્ઞાન લક્ષણથી આત્માને ઓળખવું એમ કહ્યું ને કે અંતર્મુખ થવામાં જ્ઞાન એક જ કારણ છે. પરિશિષ્ટ 631 થી 654 પરિશિષ્ટમાં ચર્ચા છે. એકમાત્ર જ્ઞાન જ લક્ષણ છે એના ઉપર અહીંયા વાત ચાલે છે. જ્ઞાન સિવાય બીજા લક્ષણ સત્તાજી માને છે એના ઉપર અહીંયા ચર્ચા ચાલે છે. એક સમય માત્ર રહીને તેથી સ્વલક્ષણ થઈ શકે નહીં, રાગ તો સ્વલક્ષણ થઈ શકે નહીં એમ કહ્યું છે. અનંત ધર્મમાં મુખ્ય જ્ઞાન છે, લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્ય આત્માનો નિર્ણય કરવા માટે આત્માને જ્ઞાન માત્ર કહે છે. ત્રણેય કાળ આત્માનું લક્ષણ જ્ઞાન છે, કોઈ કાળે બીજી રીતે વિચારવા જેવું નથી. આ શબ્દ નહીં પ્રશ્ન, ત્રણેય કાળ આત્માનું લક્ષણ જ્ઞાન છે અને તેની પ્રસિદ્ધિ જ વડે આત્મા નિશંક રૂપે જ્ઞાનમાં લક્ષણથી લક્ષ્ય રૂપે પ્રસિદ્ધ થાય છે અથવા નિશ્ચિત થાય છે. આ વાત કરતા કરતા છેલ્લી લીટી આ કરી છે, આ બોલી છેલ્લી લીટી માટે ખેંચો છે. અનંત ધર્મમાં મુખ્ય જ્ઞાન છે અને પરાશ્રય બુદ્ધિ છૂટી, અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે. આપણે કેટલીક ચર્ચા ચાલી હતી સ્વાધ્યાય, એમાં કોઈ અધ્યાત્મના રહસ્ય વાળી વાત હોય, ગુપ્ત તત્વ, તો અંતર્મુખ કેમ થવું એ એક જ છે. અંતર્મુખ થવું એ સિવાય કાર્ય નહીં થાય ત્યાં સુધી વાત સમજમાં આવે છે. ત્યાં સુધી સમજણનો વિષય છે કે આ જીવે અંતર્મુખ થવું જોઈએ તો એને સ્વરૂપ પ્રાપ્તિ, ધર્મ પ્રાપ્તિ થાય. બહિર્મુખ કોઈ પણ પ્રકારના પરિણામમાં ધર્મ નથી, ત્યાં સુધી તો સમજણમાં આવે છે. પણ અંતર્મુખ થવું એમાં જ્ઞાન સાધન કઈ રીતે છે, આ એક વિચારવાની વિષય છે. અને એ પેલી જ્ઞાનની અંદર વિષય ચાલ્યો છે. એ વ્યાપ્તિથી જ્ઞાન લેવું, જ્ઞાનની વ્યાપકતાને ઉપયોગ ગ્રહણ કરવા જાય, એટલે ઉપયોગ પોતાની જ વ્યાપકતાને ગ્રહણ કરવા જાય, શું થાય છે, ઉપયોગ પોતે ક્યાં વ્યાપ્યો છે, ઉપયોગમાં ઉપયોગ વ્યાપ્યો છે એમ જ્યાં પોતે પોતાની વ્યાપકતા પોતામાં નક્કી કરવા જાય એટલે એની દિશા બદલાય છે, અંતર્મુખ થાય છે. આ જે અંતર્મુખ થવાનું રહસ્ય છે એમાં જ્ઞાન જ સાધન છે, બીજું કોઈ સાધન નથી. એટલે છેલ્લા શબ્દો છે 637 બોલના, અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે એમ કહો કે જ્ઞાન જ સાધન છે એમ કહો. બીજો આવો જે નિર્ણય થાય છે એમાં લક્ષ આત્માનું થાય છે. આત્મા પૂર્ણ શુદ્ધ સિદ્ધ સમાન તત્વ લક્ષ ગોચર થાય છે, તો લક્ષના કારણથી જે જ્ઞાન ઉત્પન્ન થાય તે જ્ઞાન આનંદને ઉત્પન્ન કરી શકે છે. એ વિષય ચાલ્યો છે 516માં. ત્યાં આત્માનો મહિમા કરતા કરતા એમ કહે છે, જે લક્ષમાં આવેલો આત્મા છે એનો મહિમા આવે છે. આવો જે ભગવાન આત્મા એની ઊંડપની શી વાત કરવી. પાતાળ કૂવામાં જેમ પાણી ઊંડેથી ફાટીને બહાર આવે, પાતાળ ફૂટે ત્યારે જોરથી પાણી બહાર આવે, ત્યાં એ જાતનું પ્રેશર હોય, ગમે તે વિજ્ઞાનનું કારણ હોય, પણ જે પાણી અંદર પડ્યું છે એ છેલ્લું પડ ફૂટે ત્યારે ફોર્સથી બહાર આવે છે. ભલે પડ નીચે તૂટ્યું છે પણ જો એને નીકળવાનો માર્ગ 200-400 ફૂટ સુધી ઉપર સુધી ખુલ્લો હોય તો સીધો ફુવારો ઉપર દેખાય, પ્રેશર કાંઈક એને આપતો હોય અંદરની હવાનું કે જેને લઈને સીધો જેમ પ્રાઇમસમાં જાસ્તે શેડ ફૂટે છે, કેમ કે અંદર હવાનું પ્રેશર આવે છે, એમ અંદરના કોઈ ગેસનું એવું પ્રેશર રહેતું 200-400 ફૂટ પાણી ઉપર ફેંકે, કોઈ પણ જાતની મશીનરી વિના પંપિંગ કરવાની જરૂર. જેમ પાતાળ કૂવામાં જેમ પાણી ઊંડેથી ફાટીને બહાર આવે તેમ લક્ષણા કારણથી જે જ્ઞાન ઉત્પન્ન થાય, સ્વરૂપના લક્ષણના કારણ બનીને જે જ્ઞાન ઉત્પન્ન થાય, તે જ્ઞાનના પાતાળ કૂવામાંથી શાંતિના આનંદના શેરડાને ફુવારા ફાટે. આમ જ્ઞાન સાધન છે, અંતર્મુખ થવામાં જ્ઞાન સાધન છે આનંદ અને શાંતિ. નિર્વાણ પામ્યા, ઓળખાણમાં નિર્વાણ નું અનુસંધાન કર્યું છે. આટલી બધી વાત સાધન ના સંબંધમાં ઠામ ઠામ પ્રસિદ્ધ છે. સત્શાસ્ત્રોમાં વિચાર ધ્યાય જુઓ, સમયસાર જુઓ, ગમે ત્યાં જુઓ, પછી અનુભવ પ્રકાશ જુઓ, તો પણ શાસ્ત્રનું અધ્યયન કરીને લક્ષણ બીજો નિર્ણય કરવો કે વિચારવો કે અભ્યાસ બરાબર પ્રયોજનભૂત ના દ્રષ્ટિકોણથી અભ્યાસ નથી. શાસ્ત્રનો અભ્યાસ પ્રયોજનના લક્ષ્ય પ્રયોજનભૂત દ્રષ્ટિકોણથી થાય. તો જે કહેવા માંગે છે એ જરૂર પકડાય છે, નહીંતર અન્યથા પકડાય છે. કાંઈ ને કાંઈ કલ્પના કરે છે, અને જે કાંઈ કલ્પના થાય છે એ સાધન અને કારણની બાબતમાં જ કલ્પના થાય છે. અને જેને જે કારણ અને સાધનનો નિર્ણય કરી નાખ્યો છે એનો એ આગ્રહ રાખે છે, કારણ કે નિર્ણયનું નિર્ણય બળ છે. ગ્રેટ મિથ્યાત થાય છે, ગ્રેટ મિથ્યાત બળ વધે, મોહનું બળ વધે, એમાંથી વાંધા પડે, એમાંથી જુદા જુદા માર્ગ ને સંપ્રદાયના ફાટા ઉભા થાય છે. કોઈ કે નહીં અમારી રીતિ ને અમારું સાધન બરાબર છે, આ કે નહીં અમારી રીતિ ને અમારું સાધન બરાબર છે. મોક્ષ ને અને આત્મા ને સ્વીકારનારા આસ્તિક્ય દર્શનો ની અંદર મતભેદ અને સંપ્રદાય ભેદ કેમ, જે વાંધો છે એ સાધન નો છે, વિધિ નો વાંધો છે. બધા પોતપોતાની રીતે પોતાની વિધિ એ કાર્ય કરવા માંગે છે. ભગવાન કહે છે કે મોક્ષ નો માર્ગ એક છે જગત માં, બે ક્યાંય નથી. એક હોય ત્રણ કાળ માં પરમાર્થ નો પંથ, બે માર્ગ ક્યાંય નથી. હવે એક કયો, એકનું જિનાગમ અને સત્પુરુષ અનુભવી પુરુષો ના સંઘથી એ વાત તારે શોધીને નક્કી કરવી પડશે તારા માટે કયો આ એક માર્ગ છે. ત્યારે એને કહે છે કે જ્ઞાન જ સાધન છે. બે સાધન કયા છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. કેમ કે પ્રત્યક્ષ સાધન ક્યારેક જ ઉપલબ્ધ હોય છે, અને પરોક્ષ સાધન લગભગ સર્વકાળે ઉપલબ્ધ હોય છે. આગમ નો સર્વનાશ નથી થતો. કોઈ કાળે સત્પુરુષ ન હોય એવો કાળ બને ખરો, છઠ્ઠો વાર આવશે ત્યારે કોઈ ધર્મી નહીં હોય. છઠ્ઠો ને પહેલો 45,000 વર્ષ આ ક્ષેત્ર ની અંદર કોઈ ધર્મી પુરુષ નહીં હોય એવા કાળમાં જશે, એવી હાલતમાં જશે. અને પંચમારામાં ક્યારેક હોય ને ક્યારેક ન હોય, ક્યારેક હોય ને ક્યારેક ન હોય, સર્વથા ન હોય એવું ન બને. પણ ક્યારેક ક્યારેક કોઈ ને કોઈ થયા કરે અને એ રીતે માર્ગ થયા કરે. પણ આગમ નો સર્વનાશ, આગમ ઉપલબ્ધ રહે છે, કેમ કે આયુષ્ય તો મનુષ્યનું મર્યાદિત છે, જે અનુભવી પુરુષ છે સારી રીતે જાણે છે કે જે વાત મને અંતરંગમાં રહસ્યમય રહસ્યભૂત વાત અનુભવ ગોચર થઈ સમજાય જ્ઞાનમાં આવે લખતો જાઉં, કાંઈ નહીં તો છેવટ લખતો જાઉં. ભવિષ્યની અંદર જ્યાં સુધી આ લખાણ વિધિમાન રહેશે ત્યાં સુધી કોઈને કોઈ પાત્ર જીવને એમાંથી સંસ્કારી જીવને પકડવાનું કારણ હશે. સમયસર 2000 વર્ષ પહેલાં લખાણ. કુંદકુંદાચાર્ય દેવે દક્ષિણના પહાડી પર્વતોના વિસ્તારમાં રહીને તાડપત્ર ઉપર એ શાસ્ત્ર લખ્યું જંગલમાં. રહી ગયું તો 2000 વર્ષે ગુરુદેવ જેવાના હાથમાં આવ્યું. કેટલો મોટો ઘર છે આખા હિન્દુસ્તાનમાં ક્રાંતિ થઈ, જૈન દર્શનનો રહસ્ય ખોલ્યું. એમ લખાણ કેટલું કામ કરે છે એનું એને કોણ છે? એના એના જે લાભ છે, લાભાલાભ દરેક વિષયના તો વિચારવા. એટલી પ્રત્યક્ષ માણી એટલી આયુષ્ય નથી જેટલી લખાણની આયુષ્ય છે. અવાજ તો અવાજ નીકળે ત્યાં સુધી નહીં આયુષ છે, ક્ષણ પછી વાણી બંધ એટલે ખલાસ. એટલે શાસ્ત્રને નિત્યબોધક પણ કહેવામાં આવ્યા છે. એનું કારણ એ છે, નિત્યબોધક કયા છે? બંનેની સરખામણીમાં પ્રત્યક્ષનો બરાબરી થઈ શકે પ્રશ્ન પૂછે તો જ્ઞાની ને ખબર પડે કે આ વાત સાંભળ્યા પછી પણ એની સમજણમાં આજે આમ ફેર પડે છે. એક જ વાતને અનેક રીતે તર્કથી વિચારતા કયો તર્ક અનુકૂળ છે, કયું પડખું સુવિચારણાને અનુકૂળ છે એ જ્ઞાન સમજાવી શકે છે પ્રત્યક્ષ યોગમાંથી. આગમમાં એ અનુકૂળતા નથી, એટલે એ લાભ એક પ્રકારનો છે વિશિષ્ટ. પણ જેમ લાભનો પ્રકાર ઊંચો એમ એની દુર્લભતા વિશેષ. આગમની સુલભતા છે એટલી જ્ઞાનીઓની અનુભવી પુરુષોની સુલભતા નથી. સત્પુરુષનો યોગ અનુભવી પુરુષનો યોગ એટલો સુલભ નથી હોય એમ બને. નગર લઈએ છીએ એટલે સસ્તું લાગે છે, 8 રૂપિયામાં આજે પણ 4 રૂપિયામાં પહોંચી જવાય છે. સામાન્ય રીતે પોતે શું કરવું કે સર્વ પ્રકારના રાગ રહીત પોતાના ચિદાનંદ તત્વને બરાબર લક્ષમાં લઈને તેને જ ધ્યાવું. અહીંથી શરૂઆત કરી છે. પહેલા આમ કર, પહેલા આમ કર, સીધો આત્માનો નિર્ણય કર, આત્માના સ્વરૂપ પ્રાપ્તિની ભાવના કર અને આત્માનું ધ્યાન કર, આત્માનું જ લક્ષ્ય કર. એ સિવાય બીજી કોઈ વાત છે શુભાશુભ રાગને એટલે કે પુણ્ય પાપને મોક્ષ કે મોક્ષના માર્ગમાં સહાયકારી ન જાણવા પણ વિઘ્નકારી અને લૂંટારા જાણવા. ગુરુદેવની વાણી તોપના ગોળા જે મુખ્યાત્વને મુકાબલા દીધી. આવો પ્રયોગ રાજમલજીએ કર્યો છે પુણ્યપાપ અધિકારમાં. શુભાશુભની ચર્ચા કરતા એમણે પોતે પણ આવી જ વાત કરી છે કળશ ટીકાની. 108 વર્ષ છે પુણ્ય પાપ અધિકાર અધિકારનો 9મો વર્ષ છે. અહીં કોઈ જાણશે કે શુભ અશુભ ક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે તે કરવા યોગ્ય નથી, તેમ વર્જવા એટલે ત્યાગવા યોગ્ય પણ નથી, કરવા જેવું નથી ને છોડવા જેવું નથી, એ પણ નહીં ને ઉપાધિ પણ નહીં. ઉત્તર આમ છે કે જરૂર વર્જવા યોગ્ય છે, ત્યાગવા યોગ્ય છે, કારણ કે વ્યવહાર ચારિત્ર હતું થકું, હવે શુભની જ વાત લીધી, અશુભની વાત ન લીધી, વ્યવહાર ચારિત્ર શુભ ભાવને કહેવાય છે, અશુભ ભાવને વ્યવહાર ચારિત્રનું નામ મળતું નથી, વ્યવહારનો ઉપચાર શુભ બનાવે છે. વ્યવહાર ચારિત્ર હતું થકું દુષ્ટ છે, દુષ્ટ છે, અનિષ્ટ છે અને ઘાતક છે. આજે લૂંટારા કીધા ને, મારનારા, વિઘ્નકારી લૂંટારા, ત્રણ શબ્દ વાપર્યા છે. વ્યવહાર ચારિત્ર હતું થકું દુષ્ટ છે, અનિષ્ટ છે અને ઘાતક છે, તેથી વિષય કષાય અશુભની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે એમ અહીંયા કહેવા માગે છે ભગવાન અમૃતચંદ્રાચાર્ય દેવ. અહીંયા એમ કહેવા માગે છે આ કળશ, આ કળશનો ઉપદઘાત કરે છે એમ આટલું બધું કહી દે છે, ટીકા કરે છે કળશની, એના ઉપદઘાતમાં આટલી જોરથી વાત કરે છે. રાજભાઈ ત્યાગવા યોગ્ય છે શા માટે? મોક્ષ હેતુ તેઓધારી ભાવત્વાત, મોક્ષના કારણ રૂપ જે સમર નિર્જરા છે એને તિરોધાન કરનારા ભાવો હોવાથી એ ત્યાગવા જેવા છે, એનો વિરોધ કરનારા હોવાથી ત્યાગવા જેવા છે. એ કારણ બતાવ્યું છે મૂળ કળશ. જ્ઞાન સાધન હોવાથી જ્ઞાન ભવન, જ્ઞાન ભવન, જ્ઞાન ભવન, જ્ઞાન ગુણ એવી બધી શૈલી કીધી છે. શુભાશુભ રાગને એટલે કે પુણ્ય પાપને મોક્ષ કે મોક્ષ માર્ગમાં સહાયકારી ન જાણવા, એને મદદગાર ન જાણવા, અથવા એ પહેલા કરીને પછી કરી શકાય એવી એની વચ્ચે મદદ છે એમ ન જાણવા, પણ એ ખરેખર વિઘ્ન કરનારા, મોક્ષ માર્ગની લૂંટ કરનારા, વિતરાગતાને લૂંટનારા રાગના પરિણામ. ઘણા એને સહન નથી કરી શકતા એવી વાત જોઈએ છે.